માણસના જીવનમાં વિનય અને વિવેક એનું સ્થાન કેવું હોવું જોઈએ, આપણને શાસ્ત્ર કથાઓ જીવન જીવતા શીખવે છે. જીવનની અંદર જે કંઈ દોષ છે, જે કંઈ આપણી ઉણપો છે, એને દૂર કરવા માટે શાસ્ત્ર કથાઓ સુલભ બની, અતિ સુલભ છે. જો રામકથામાં ભરતજી પોતે જે રીતે વિનય અને વિવેકનો આદર્શ અહીંયા ગાડી આપણી વચ્ચે મૂક્યો છે, એ આદર્શમાંથી થોડું ઘણું પણ, બધું નહીં, પોતાને સમજાય એટલું, પોતાને અનુકૂળ આવે એટલો વિનય વિવેક પણ જો સ્વીકાર્યો હોય તો જીવન ધન્ય બને. જેમ રસોઈ ઘણી બધી કરી હોય પણ આપણા આપણી થાળીમાં પીરસાયું અને આપણે જમ્યા એટલાથી આપણે તૃપ્ત થઈએ, આપણને આનંદ થાય, હોય તો ઘણું બધું. એમ આ ભરતજીના વિનય વિવેકના ભંડારમાંથી આપણને જેટલું અનુકૂળ આવ્યું એટલું લીધું અને એમાંથી આપણને પ્રાપ્ત થયું, એ આપણા જીવન આપણા જીવનની ધન્યતા. એ વિવેક, ભરતજીનો વિનય અને વિવેક એને જોઈને ભરત વિવેક સુની દબાઈ પછી વિનય વિવેક દરેકને આનંદ આપે. જે નમે એ સૌને ગમે. અને ક્યારેક અપેક્ષા રખાતી હોય છે કે આ મને પહેલો કે તો પછી હું એને કહું, આ મને જે મહારાજ કે મને હાથ જોડે પછી હું એને હાથ જોડું, પણ પહેલા હાથ જોડી દો ને, એનો પ્રતિસાદ મળવાનો જ છે. હંમેશા સારાનો પ્રતિસાદ સારો મળશે અને જે નકામું ખોટું હશે એનો પ્રતિસાદ ખોટું મળશે. કોઈ નદી કિનારે કોઈ ગુંબજમાં જઈને ઉભા રહો, ભગવાનનું નામ કોઈ સારી વાત બોલો જોઈએ તો તરત એનો પ્રતિસાદનો પડઘો આપણા કાનમાં સારામાં સારો જ પડશે, એવું નહીં. પણ જો અપશબ્દ બોલ્યા છે તો જે તમે બોલ્યા છો એ તમારે સાંભળવાનો વારો આવશે. એક્શન રિએક્શન તો છે જ. આમ ભરતજીના વિનય વિવેકને સબહી પ્રશંસી, બધાને ગમ્યો છે કે ભરતજીની નમ્રતા આ વિનય વિવેક આટલે બધે સુધીનો, પોતાની ઈચ્છાને એક બાજુ મૂકી દે, હંમેશા સેવક તરીકે સફળતા મેળવવી હોય તો પોતાની ઈચ્છાઓને એક બાજુ મૂકી દેવી પડે સંપૂર્ણ રીતે, તો જ સારામાં સારી સેવા થઈ શકે. જો કંઈક એમાં સ્વાર્થ રહ્યો, જો કંઈક અપેક્ષા રહી ને, તો એ સેવાને થોડીક એક બાજુએ જતી રહેવાની ફરજ પડશે અને તમારા સ્વાર્થને જગ્યા જોઈશે જ, અને એટલા માટે એવાને આગું ખસવું પડશે. સેવક પદ કર નયન હશે, હાથ પગ ને આંખ ને તો અનુસરવાનું જ હોય, કરવાનું જ હોય. મુખ સો સાહિબ, જે માલિક કે જે ઉપરથી આજ્ઞા અનુસરણ થાય એ પ્રમાણે હાથ પગ કાનને આંખને કરવાનું. એ જે વિનય છે, વિવેક માણસ પોતાના જીવનમાંથી મેળવે. તુલસીદાસજી બહુ સારી જગ્યા બતાવી છે, સેવક સેવક કેવો હોય, પદ કર નયન, હાથ પગ અને આંખ, બસ અંદરથી હુકમ થાય એટલે જે કંઈ હોય તે કરે જ, સારું હોય કે ખોટું, અગર આવશે સારા ખોટાની બાબતમાં, ચીર હિંસ નીર ચીર હંસી વિવેક, એનો વિવેક પછી થાય. પણ એક વાર અંદરથી જે કઈ આદેશ મળ્યો આજ્ઞા, એ પ્રમાણે જ કરવાનું, બીજું નહીં. તો સવહી પ્રશંસા, બધાએ જ એની પ્રશંસા કરી કે ભરતજીનો આદર્શ ઊંચામાં ઊંચો, પોતાની ઈચ્છાને પણ એક બાજુએ મૂકી દઈને માત્ર ભગવાન જે કરશે તે સારા માટે, ખોટું થવાનું જ નથી. દ્રઢ વિશ્વાસ પહેલો કેળવવો પડે કે જે થશે તે મારે સારા માટે જ થશે. એક વાત છે ને, રાજા શિકાર કરવા નીકળ્યો અને સૈન્ય પાછળ રહી ગયું. એક પ્રધાનમંત્રી રાજા બે જ સાથે દૂર દૂર સુધી નીકળ્યા એક શિકારની પાછળ. શિકાર હાથમાં આવ્યો ને થાક્યા, પણ શિકાર કરતા કરતા રાજાની એક આંગળી કપાઈ. તો પ્રધાનમંત્રી કે ભગવાન જે કરે છે તે સારામાં, એટલે રાજા આવેશમાં આવી ગયો, દુષ્ટ મારો મંત્રી થઈને મારી આંગળી કપાઈ, તું આવું બોલું છું, જાણીથી ચાલ્યો જા, મારે ત્યાં તો ઉભો ના રહીશ આંગળી. એમાં કહ્યું ભગવાન જે કરે છે સારા માટે, એમ કરીને પોતે જતો રહ્યો આજ્ઞા પાળીને. થાકેલો રાજા એક વૃક્ષ નીચે સૂતો, થાકને લીધે ઊંઘ આવી ગઈ, ઘોડો એક બાજુ બાંધીને. પણ જંગલનો ભીલનો રાજા પોતાનું ટોળું લઈને આવીને સુતેલા રાજાને ઘેરી લીધું, જગાડી, જોયું કે હું ઘેરાઈ ગયેલો છું. એ ભીલના રાજાને એવું હતું કે એને ત્યાં કોઈ સંતાન નહોતું, એને કહેલું કે તું કોઈ નર બલી આપીશ તો તારે ઘેર સંતાન આવશે. તો પેલો રાહત જોતો તો આવો કોઈ બલિદાન મળે એટલા માટે એને લઈ લીધું, વાતે ગાતે લઈ ગયા બલિદાન માટે. જ્યાં બલિદાન ચડવાનું હતું ત્યાં ગાડી જોયું. પેલા ભુવાએ કહ્યું ભાઈ બલિદાન ખંડિત થયેલું કે એઠું ના હોવું જોઈએ. તપાસતા રાજાની આંગળી કપાઈ ગયેલી નીકળી, એને જવા દીધી, જા જતો રહી. રાજા એકલો ઘેર આવ્યો રાત્રે મોડો, એને ચેન ના પડ્યું. ક્યાં મંત્રીને મેં કાઢી તો મૂક્યો, પણ જે જે થાય જે ભગવાન કરે છે સારા માટે, મારી આંગળી કપાઈ ગઈ અને એને કાઢી મેલ્યો, એમાં એને કહ્યું ભગવાન જે કરે સારા માટે. પણ એને કાઢી મૂક્યા પછીથી એને પણ કહ્યું કે ભગવાન જે કરે એનું કારણ શું, એ મને ના સમજ. મંત્રીને બોલાવ્યો કે જોયું પરિવારે, કહ્યું આજે આપણો અંતિમ દિવસ છે, સજા થઈ જશે. એને બદલે દરબારમાં ઉભો રાખીને મંત્રીને ખૂબ ભાવથી શ્રદ્ધાથી પૂછ્યું કે મંત્રી, તમારી ઈશ્વરની શ્રદ્ધાને મેં જોઈ લીધી, મને આનંદ થયો. મારી આંગળી કપાઈ તે વખતે કહ્યું કે તમે ઈશ્વર જે કરે સારા માટે, પણ તમને કાઢી મૂક્યા પછીથી પણ એનું એ વાક્ય કેમ ફરી બોલ્યા એ મને ન સમજાયું. કે છે મહારાજ, ઉઘાડી વસ્તુ છે, કે છે બધા સમજણ પડે એવી છે. જો તમને આંગળી કપેલા છોડી મૂક્યો હોત, હું તમારી સાથે હોત તો મને વધારી લાગે. એટલે ભગવાન જે સમયે જે કરે છે તે સારા માટે કરે છે. ત્યારે રાજાને સમજાયું, મંત્રીને પાછો લીધો એની બુદ્ધિ અને શ્રદ્ધાથી. એને તો માણસના જીવનની અંદર પણ જેને કહેવાય કે વિનય સુની સભય પ્રસન્ન, આ વિનય જોયો રાજાએ પ્રધાનનો, તેની પ્રશંસા કરીને ફરી લીધો ઇનામ આપ્યું. કેમ? એનામાં વિનય વિવેક હતો. પોતાને માટે પણ એ જ શબ્દ વાપર્યો કે જેવી ઈશ્વર ઈચ્છા. તો દરેકને એના પ્રત્યે સદભાવ જાગે એવો વિનય વિવેક એવી સમજ આપણા પોતામાં હોવી જોઈએ. એમ ભરતજીની જે વિનય વિવેકની રીતભાત છે એનાથી અયોધ્યાનો આખો સમાજ, ઋષિઓનો સમાજ બધા જ ખૂબ પ્રશંસા કરી. ઓહો, સાચે જ ભરતજી વિનય અને વિવેકની મૂર્તિ છે. આટલો બધો, આટલી હદ ઉપરનો વિનય વિવેક અને એને એને જોઈને બધા કે આ કેવો વિવેક, કે જેમ હંસ, હંસની પાસે એનો એક સ્વભાવ છે, એનો સદગુણ છે કે દૂધ અને પાણી ભેગા હોય તો જુદા પાડીને એ પાણી પાણી રહેવા દે અને દૂધ લઈ લેતી હોય. તો એમ ભગવાનની આગળ ભરતજીની આ ભક્તિ અને આ જે એનો વિનય વિવેક છે એ તો સાચે જ આપણા સૌને માટે સ્વીકારી લેવા જોઈએ. કેમ? આગળ જે વાત કરીને તજી શકો જ શીખાય અનુ શીખવાય અનુગામી તજી સંકોચ સંકોચ તજી દઈને જે કઈ સાચું છે એને અનુસરવાનું છે ને, એને શીખવાનું છે. એ જે સાચા ખોટાનો વિવેક કરવાનો એ ભરતજી પાસે છે. કરી તો ના કરવાનું, બધું જે આદેશ મળ્યો તે બધું જ કરવાનું, પણ ઉભા રહો એમાં પોતાની હઠ છોડી દઈને માત્ર વિનય વિવેક પૂર્વક જે સંભાળવાનું છે એ જ કરવાનું, બીજું નહીં. અને એટલા માટે ભરતજીના આ સ્વભાવને, સાચા ખોટાને સમજવાનો આપણામાં વિવેક હોવો જોઈએ, સમજ હોવી જોઈએ આપણી પાસે કે આ સાચું છે ના ખોટું છે. ઘણી વાર ખોટું હોય છતાં જીદ લઈને બેઠા હોય અને એને પોતાનો એનો સમજી લીધો હોય, પ્રતિષ્ઠાનો પ્રશ્ન બનાવી દીધો હોય, આમને જ થવા દો, નહીં તો મારું શું, મને કોણ પૂછશે. એટલે એ જે આડઈ કહેવાય પ્રતિષ્ઠાની પોતાની સામે મૂકી દે. કોઈ એવી સમસ્યા હોય ને એમાં જેમ જુગાર રમતો હોય માણસ ને દાવ નાખે, એમ પ્રતિષ્ઠાનો દાવ નાખે, એમાં તો જીતવા જ ના દઉં કોઈને, એ કેવી હટકે. તો ત્યાં વિનય વિવેક પૂર્વક કોઈ પણ જાતની હઠ સિવાય કે પોતાની આબરૂ ને ઇજ્જત ને એક બાજુ રાખી સાચી વસ્તુ શું છે એનો સ્પષ્ટ વિવેક કરીને સમજણ પૂર્વક જુદું કાઢે, એનું નામ છે ખીર નીર વિવરણ જુદું પાડવાનું. ગતિ એ હંસનો જ સ્વભાવ છે. અને આ તો ભરતજી પણ ભગવાનના માનસના હંસ છે. રામચરિત માનસ નો હંસ ભરત, કે જે સાચા ખોટાનો વિવેક કરી જાણે છે. માએ વરદાન માગી લીધું ભરતજીને રાજગાદી, પણ સાચું ખોટું શું છે એનો વિવેક ભરતજીએ કર્યો વિનયપૂર્વક, કે રામ જ હોય હું નહીં, એવા સદભાવપૂર્વક જેને વિનયપૂર્વક એને સાચું શું અને ખોટું શું એને સમજતા આવડ્યું, એના માટે ઉપમા આપી કે આની પાસે તો વિનય વિવેક માટે હંસ જેવી શક્તિ છે.